એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે લાખો લોકોને ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનના વિશાળ જગતમાં પ્રવેશ કરાવ્યો છે.
હા, પુસ્તકનું નામ છે ધ સ્ટોરી ઓફ ફિલોસોફી અને લેખક છે વિલ ડ્યુરાન્ટ. આ ખરેખર એક ક્લાસિક પુસ્તક ગણાય છે.
બરાબર. અને આ પુસ્તકની ખાસિયત શું છે? કેમ આટલું બધું લોકપ્રિય થયું?
એની ખાસિયત એ છે ને કે તે ફિલોસોફીને કોઈ બહુ જ અઘરો કે માત્ર પંડિતો માટેનો વિષય નથી ગણતું. ડ્યુરાન્ટનું માનવું હતું કે ફિલોસોફી એટલે પેલું જીવનના મોટા મૂળભૂત પ્રશ્નો સાથે જે માણસો ઝૂઝૂમ્યા છે એમની કહાનીઓ, જીવંત માણસોની વાત.
હા, એમના જીવન, એમના સંઘર્ષો એ બધું સમજીએ તો એમના વિચારો કદાચ વધુ સારી રીતે સમજાય એમ.
બિલકુલ, એમના વિચારો જાણે આપોઆપ ઉઘડતા જાય છે.
અને અત્યારના સમયમાં આની જરૂર પણ છે નહીં? ચારે બાજુથી એટલી બધી માહિતી, અલગ અલગ મંતવ્યો.
હા, ખૂબ જ. આવા સમયે કોઈ પણ વિચારધારા ક્યાંથી આવી, એના મૂળ શું છે એ સમજવું બહુ જરૂરી છે.
એનાથી થોડી સ્પષ્ટતા મળે, દુનિયાને સમજવામાં મદદ મળે. અને ડ્યુરાન્ટે આ કામ ખરેખર બહુ એમ કહ્યું કે રોચક રીતે કર્યું છે.
તો ચાલો આ સફર શરૂ કરીએ.
શરૂઆત કરીએ લેખકથી. વિલ ડ્યુરાન્ટ કોણ હતા?
વિલ ડ્યુરાન્ટ એ અમેરિકન લેખક હતા, ઇતિહાસકાર પણ હતા અને ફિલોસોફર પણ. એમનો જન્મ 1885માં અને અવસાન 1981માં.
ઓહ, એટલે લાંબુ જીવન જીવ્યા.
હા, અને તેઓ એમની પત્ની એરિયલ સાથે મળીને લખેલા એક બહુ જ મોટા ગ્રંથ 11 ભાગમાં ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન માટે પણ એટલા જ જાણીતા છે.
પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ ધ સ્ટોરી ઓફ ફિલોસોફીની. આ પુસ્તકનો વિચાર ક્યાંથી આવ્યો એ પણ રસપ્રદ છે, ખરું ને?
હા, એની પાછળ પણ એક વાર્તા છે. ડ્યુરાન્ટે ખરેખર તો ન્યૂયોર્કમાં જે સામાન્ય કામદાર વર્ગના પુખ્ત લોકો હતા એમના માટે વ્યાખ્યાનોની એક શ્રેણી શરૂ કરી હતી.
અચ્છા, એટલે કોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નહીં પણ સામાન્ય લોકો માટે.
બરાબર. એમનો હેતુ જે હતો કે ફિલોસોફી જેવા ગહન વિષયને સરળ બનાવીને સૌ સુધી પહોંચાડવો, અને એ વ્યાખ્યાનો એટલા સફળ રહ્યા કે એમાંથી જ પછી આ પુસ્તક તૈયાર થયું.
એટલે એમનો અભિગમ પહેલેથી જ લોકભોગ્ય બનાવવાનો હતો?
હા, ડ્યુરાન્ટ પોતે કોઈ નવી ફિલોસોફી સ્થાપવા નહોતા માગતા. એ કોઈ સિદ્ધાંતોના જનક નહોતા.
તો એમની ખાસિયત શું હતી?
એમની અસલ તાકાત હતી એક કુશળ વાર્તાકાર તરીકેની, એકદમ પ્રતિભાશાળી કથાકાર. જટિલ ફિલોસોફિકલ વિચારોને પણ એટલી સરળ, સુંદર ભાષામાં રજૂ કરે, વાર્તાની જેમ કહે,
જે કે સાંભળવાની મજા આવે.
બરાબર. અને તેઓ ખાલી વિચારોની વાત નહોતા કરતા, એ વિચારકોના જીવન, એ કયા સમયમાં જીવતા હતા, એમની આસપાસ શું બની રહ્યું હતું, એ બધું એમના વિચારો સાથે જોડી દેતા.
એટલે પેલું ઘણીવાર જે થાય છે ને કે ફિલોસોફરનું નામ સાંભળીએ એટલે કોઈ દાઢીવાળા ગંભીર માણસનો જ વિચાર આવે.
હા, ડ્યુરાન્ટ એ છબી તોડી નાખે છે. તેઓ સોક્રેટિસ, પ્લેટો, સ્પિનોઝા આ બધાને જીવંત માણસો તરીકે આપણી સામે મૂકે છે.
એટલે આ પુસ્તક માત્ર માહિતીનો ભંડાર નથી પણ એક અનુભવ છે. એ બતાવે છે કે ફિલોસોફી કંઈ બંધ ઓરડામાં બેસીને કરવાની વસ્તુ નથી પણ આપણા જીવન સાથે, આપણા ધબકારા સાથે જોડાયેલી છે.
એકદમ સાચી વાત.
તો પુસ્તકનો મુખ્ય સાર શું કહી શકાય, એક બે વાક્યમાં કહેવું હોય તો?
મુખ્ય સાર એ જ છે કે જો તમારે ફિલોસોફીને ખરેખર સમજવી હોય તો એના મહાન વિચારકોને સમજો, એમના જીવનને, એમના વ્યક્તિત્વને જાણો.
જેમ કે સોક્રેટિસ આવા સવાલો કેમ પૂછતા હતા એ જાણવું જરૂરી છે.
હા, કે પછી પ્લેટોએ શા માટે એક આદર્શ રાજ્યની કલ્પના કરી, અથવા તો નીચેના વિચારો પાછળ એમના અંગત જીવનની કઈ પીડા છુપાયેલી હતી. ડ્યુરાન્ટ આ બધા માનવીય પાસાઓ પર ખૂબ ભાર મૂકે છે.
અને આ પુસ્તક છે કોના માટે? કોને વાંચવાની મજા આવશે?
મને લાગે છે કે આ પુસ્તક એ દરેક વ્યક્તિ માટે છે જે જીવનના મોટા પ્રશ્નો વિશે વિચારે છે.
જેમ કે
સત્ય શું છે, આપણે કેવી હેઠે જીવવું જોઈએ, ન્યાય કોને કહેવાય, સારો સમાજ કેવો હોય, આવા સવાલો જેના મનમાં ઉઠતા હોય.
પણ પેલું ફિલોસોફી નામ સાંભળીને થોડો ડર લાગતો હોય કે આ તો બહુ અઘરું હશે.
બરાબર. એવા લોકો માટે આ પુસ્તક ઉત્તમ છે. ડ્યુરાન્ટ એ ડર દૂર કરી દે છે.
અને પુસ્તકની રચના કેવી છે? એ ક્યાંથી ક્યાં લઈ જાય છે?
એ આપણને પશ્ચિમી વિચારધારાની એક સફર પર લઈ જાય છે સમયના ક્રમમાં. શરૂઆત થાય છે પ્રાચીન ગ્રીસથી, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ.
હા, ફિલોસોફીના પાયા ત્યાં નંખાયા.
પછી પુનરુજ્જીવન અને જ્ઞાનોદય કાળ આવે, બેકન, સ્પિનોઝા, વોલ્ટેર,
કાંટ જેવા મોટા ગજાના વિચારકો.
હા, કાંટ. પછી 19મી સદીના શોપનહાવર, સ્પેન્સર, નીચે, અને છેક 20મી સદીની શરૂઆતના બર્ગસન, રસેલ, અમેરિકાના જેમ્સ અને ડ્યુઈ સુધી.
એટલે લગભગ 2500 વર્ષનો ઇતિહાસ. પણ આ માત્ર નામો અને સિદ્ધાંતોની યાદી નથી, એમ તમે કહ્યું. ડ્યુરાન્ટની શૈલીમાં શું ખાસ છે?
ના ના, બિલકુલ યાદી નથી. ડ્યુરાન્ટ સૂકી વિગતો નથી આપતા, એ તો જાણે શબ્દોથી ચિત્રો દોરે છે.
એટલે
આપણને એવું લાગે કે જાણે આપણે એથેન્સના બજારમાં સોક્રેટીઝને યુવાનો સાથે વાતો કરતા જોઈ રહ્યા છીએ, અથવા સ્પિનોઝાને એમના શાંત ઓરડામાં બેસીને લેન્સ ઘસતા અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલતા કલ્પી શકીએ.
અને વોલ્ટેરને પેલા અન્યાય સામે લડતા.
હા, પોતાની કલમ વડે. આ જે વાર્તા કહેવાની રીત છે ને, એ જ આ પુસ્તકની જાન છે. એ હજારો વર્ષના બૌદ્ધિક ઇતિહાસને એક સુસંગત રસાળ કથા બનાવી દે છે, જે સમજવામાં સરળ છે અને પ્રેરણા પણ આપે છે.
સરસ. તો ચાલો હવે આ મહાન કથાના કેટલાક મુખ્ય પાત્રો અને એમના વિચારોની ઝલક લઈએ. શરૂઆત ગ્રીસથી કરીએ, સોક્રેટીઝ અને પ્લેટો.
ચોક્કસ, ગ્રીસથી જ કરવી પડે. આમ તો સોક્રેટીઝે પોતે કશું લખ્યું નથી, પણ એમના વિચારો આપણને એમના શિષ્ય પ્લેટોના લખાણો, ખાસ કરીને સંવાદો દ્વારા જાણવા મળે છે.
સોક્રેટીઝનું મુખ્ય પ્રદાન શું ગણાય? એમણે શું નવું આપ્યું?
એમણે ફિલોસોફીની દિશા જ બદલી નાખી, એમ કહી શકાય. પહેલાના ગ્રીક ફિલોસોફર મોટે ભાગે બ્રહ્માંડ કેવી રીતે બન્યું, મૂળ તત્વ શું છે એવા પ્રશ્નોમાં પડ્યા રહેતા.
હા, કોસ્મોલોજી જેને કહીએ.
જાતને તો જાણો. એમણે ધ્યાન માનવ જીવન, નૈતિકતા, સદગુણ, સારું જીવન કોને કહેવાય એના પર કેન્દ્રિત કર્યું.
અને એમની પેલી પ્રખ્યાત સોક્રેટિક પદ્ધતિ.
હા, એ તો આજે પણ શિક્ષણ અને ચર્ચામાં વપરાય છે. એમાં એ પોતે કોઈ જવાબ ના આપે, પણ સામેવાળાને સતત પ્રશ્નો પૂછી પૂછીને એમના પોતાના અજ્ઞાનનું ભાન કરાવે અને સત્ય સુધી પહોંચવામાં મદદ કરે.
જેમ કે કોઈ કહે કે મને ખબર છે ન્યાય શું છે, તો સોક્રેટીસ પૂછે, અચ્છા તો જરા સમજાવો ન્યાય એટલે શું.
બરાબર. અને પછી એ જવાબના આધારે વધુ પ્રશ્નો પૂછે. પણ આ સત્યની શોધ એમને ભારે પડી. એથેન્સની કોર્ટે એમના પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને દેવોને ન માનવાનો આરોપ મૂકીને મૃત્યુદંડ આપ્યો.
અને આ ઘટનાની એમના શિષ્ય પ્લેટો પર બહુ ઊંડી અસર થઈ.
ખૂબ જ. પ્લેટોને લાગ્યું કે સમાજમાં આટલો અન્યાય અને અજ્ઞાન છે, તો એનો ઉપાય ફિલોસોફી જ છે. એટલે એમણે એક આદર્શ ન્યાયી સમાજ કેવો હોઈ શકે એની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે ફિલોસોફી વિકસાવી.
એમાં પ્લેટોના મુખ્ય વિચારો કયા કયા આવે? પેલો ફોર્મ્સનો સિદ્ધાંત બહુ જાણીતો છે ને.
હા, થિયરી ઓફ ફોર્મ્સ. એ થોડો સમજવો અટપટો લાગે, પણ મૂળ વાત એમ છે કે આપણે આપણી ઇન્દ્રિયોથી જે દુનિયા અનુભવીએ છીએ, આ ખુરશી, આ ટેબલ, કોઈ સુંદર ફૂલ, એ બધું બદલાતું રહે છે, અપૂર્ણ છે,
ક્ષણભંગુર છે.
હા, પ્લેટો કહે છે કે ખરી વાસ્તવિકતા આ નથી. ખરી વાસ્તવિકતા તો એક બીજી દુનિયામાં છે, જે ફોર્મ્સ અથવા આઈડિયાઝની દુનિયા છે. ત્યાં ખુરશીનો સંપૂર્ણ આઈડિયા, સુંદરતાનો સંપૂર્ણ આઈડિયા, ન્યાયનો સંપૂર્ણ આઈડિયા, એ બધું શાશ્વત અને અપરિવર્તનશીલ સ્વરૂપે રહેલું છે.
અને આપણી દુનિયા?
આપણી દુનિયા તો એ આદર્શ દુનિયાનો માત્ર એક પડછાયો છે. પ્લેટોએ પેલી ગુફાની રૂપક કથા કહી છે ને, કે આપણે બધા ગુફામાં કેદીઓની જેમ છીએ, જે ફક્ત દિવાલ પર પડતા પડછાયાને જ વાસ્તવિકતા માનીએ છીએ. ફિલોસોફર એ છે જે આ ગુફામાંથી બહાર નીકળીને સાચા સૂર્યને, એટલે કે પેલા ફોર્મ્સને જુએ છે.
વાહ. અને પછી એમણે ધ રિપબ્લિક નામનું પુસ્તક લખ્યું, જેમાં આદર્શ રાજ્યની વાત કરી.
હા, જેમાં શાસકો કોણ હોવા જોઈએ? તો કે ફિલોસોફર કિંગ્સ. એવા રાજાઓ જે જ્ઞાની હોય, સદગુણી હોય અને પેલા ફોર્મ્સને, એટલે કે સત્યને સમજતા હોય, કારણ કે એ જ ન્યાયી શાસન કરી શકે.
બહુ ઊંચો આદર્શ રાખ્યો હતો પ્લેટોએ. હવે એમના શિષ્ય એરિસ્ટોટલની વાત કરીએ. એમના ગુરુથી કઈ રીતે જુદા પડ્યા?
એરિસ્ટોટલ પ્લેટોના સૌથી તેજસ્વી વિદ્યાર્થી હતા, એમાં કોઈ શક નથી. પણ એમણે ગુરુની બધી વાતો સ્વીકારી લીધી નહીં. એ વધારે વ્યવહારુ હતા.
એટલે
પ્લેટોનું ધ્યાન જ્યાં પેલી બીજી આદર્શ દુનિયા પર હતું, ત્યાં એરિસ્ટોટલે કહ્યું, અરે ભાઈ, આપણી આસપાસ જે આ નક્કર દુનિયા છે એને તો જુઓ, એનું નિરીક્ષણ કરો, એનું વર્ગીકરણ કરો. એમનો અભિગમ વધુ વૈજ્ઞાનિક હતો. એમણે લાઇસિયમ નામની પોતાની શાળા પણ સ્થાપી.
અને એમણે તર્કશાસ્ત્ર લોજિક પર ઘણું કામ કર્યું, નહીં સિલોજિઝમ્સ વિશે.
હા, તર્કબદ્ધ રીતે દલીલ કેવી રીતે કરવી, અનુમાન કેવી રીતે તારવવા, એના નિયમો એમણે વ્યવસ્થિત કર્યા. એમણે તત્વમીમાંસા, મેટાફિઝિક્સમાં દ્રવ્ય અને સ્વરૂપ ચાર કારણો જેવા ખ્યાલો આપ્યા.
પણ મને લાગે છે કે એમનો નીતિશાસ્ત્રવાળો વિચાર વધુ જાણીતો છે, પેલો ગોલ્ડન મીનનો ખ્યાલ.
બરાબર, ગોલ્ડન મીન એટલે કે સુવર્ણ મધ્યમ માર્ગ. એમનું કહેવું હતું કે કોઈપણ સદગુણ હંમેશા બે અંતિમોની વચ્ચે હોય છે.
ઉદાહરણ તરીકે?
જેમ કે હિંમત એક સદગુણ છે, પણ એ ક્યાં છે? તો કે અવિચારીપણે જોખમ લેવું ઉદ્ધતાઈ, અને સાવ ડરી જવું કાયરતા. આ બે અંતિમોની બરાબર વચ્ચે.
એમ જ ઉદારતા એ ઉડાવપણું અને કંજુસાઈની વચ્ચે છે.
બરાબર. અને એમણે કહ્યું કે જીવનનું અંતિમ લક્ષ્ય યુડેમોનિયા છે.
યુડેમોનિયા એટલે
સુખ.
સુખ કરતા વધુ સારો શબ્દ છે માનવ ક્ષમતાઓનો પૂર્ણ વિકાસ અથવા સમૃદ્ધિ.
અને આ યુડેમોનિયા કેવી રીતે મળે? તો કે સદગુણી જીવન જીવવાથી, માત્ર વિચારવાથી નહીં પણ સદગુણનો અમલ કરવાથી.
ખૂબ સરસ. હવે આપણે ગ્રીસમાંથી નીકળીને ઘણી સદીઓ આગળ વધીએ. ડ્યુરેન્ટ આપણને લઈ જાય છે ફ્રાન્સિસ બેકન પાસે. એમને આધુનિક વિજ્ઞાનના પ્રણેતા ગણાવે છે. કેમ?
કારણ કે બેકને વિચારવાની અને જ્ઞાન મેળવવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા. એમના પહેલા, ખાસ કરીને મધ્યયુગમાં, એરિસ્ટોટલનો બહુ પ્રભાવ હતો. લોકો શું કરતા? પહેલા કોઈ સિદ્ધાંત કે માન્યતા સ્વીકારી લેતા, અને પછી દુનિયામાં એના ઉદાહરણો શોધતા. આને કહેવાય નિષ્કર્ષણાત્મક તર્ક. બેકને કહ્યું આ ઊંધું છે. એમણે કહ્યું પહેલા દુનિયાને ધ્યાનથી જુઓ, પ્રયોગો કરો, અવલોકનો નોંધો, પુષ્કળ માહિતી ભેગી કરો, અને પછી એ માહિતીના આધારે કોઈ સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવો. આને કહેવાય આગમનાત્મક તર્ક.
અને આજનું વિજ્ઞાન આ જ રીતે કામ કરે છે.
બરાબર. એટલે જ બેકન આધુનિક વિજ્ઞાનના પાયા નાખનારા ગણાયા. એમણે ન્યૂ ઓર્ગેનન નામનું પુસ્તક લખ્યું, જેનો અર્થ થાય છે નવું સાધન જ્ઞાન મેળવવા માટેનું.
અને એમનું પેલું પ્રખ્યાત સૂત્ર જ્ઞાન શક્તિ છે.
જી.
એનો અર્થ શું હતો?
એનો સીધો અર્થ એ હતો કે જ્ઞાન માત્ર જાણવા ખાતર નથી. જ્ઞાનનો ઉપયોગ આપણે પ્રકૃતિને સમજવા અને એના પર નિયંત્રણ મેળવવા માટે કરી શકીએ છીએ, જેથી માનવ જીવન વધુ સારું બને. વિજ્ઞાનનો હેતુ માત્ર સમજવાનો નથી, પણ દુનિયાને બદલવાનો પણ છે.
અને એમણે પેલી મનની મૂર્તિઓની પણ વાત કરી હતી ને, એ શું હતું?
હા, એ બહુ રસપ્રદ છે. બેકને કહ્યું કે આપણું મન સાચું અને નિષ્પક્ષ રીતે વિચારી શકતું નથી, કારણ કે એમાં અમુક પ્રકારના પૂર્વગ્રહો કે ભ્રમણાઓ ઘર કરી ગયેલી હોય છે. એને એમણે મૂર્તિઓ કહી.
કયા પ્રકારની મૂર્તિઓ?
ચાર પ્રકારની કહી. જનજાતિની મૂર્તિઓ, આપણા માનવ સ્વભાવની મર્યાદાઓ, જેમ કે આપણને પેટર્ન જોવાની ટેવ હોય છે ભલે તે ન હોય. ગુફાની મૂર્તિઓ, આપણા અંગત અનુભવો અને ઉછેરના કારણે બનેલા પૂર્વગ્રહો. બજારની મૂર્તિઓ, ભાષાના ખોટા ઉપયોગથી થતી ગેરસમજો. અને થિયેટરની મૂર્તિઓ, પ્રચલિત ફિલોસોફી કે સિદ્ધાંતોને આંધળાપણે સ્વીકારી લેવા.
આ તો આજે પણ એટલું જ સાચું લાગે છે. ડ્યુરન્ટ આના દ્વારા શું કહેવા માગે છે?
ડ્યુરન્ટ આપણને બતાવે છે કે બેકનને સદીઓ પહેલાં આપણને ચેતવ્યા હતા કે સ્પષ્ટ વિચાર કરવા માટે આપણે આપણા પોતાના પૂર્વગ્રહોથી સાવધાન રહેવું પડશે. આ વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ માટે કાલાતીત માર્ગદર્શન છે.
બરાબર. હવે બેકનથી આગળ વધીને આપણે જ્ઞાનોદય તરફ જઈએ. વોલ્ટેરનો ઉલ્લેખ આવે છે. અહીં ફોકસ બદલાય છે, નહીં?
હા, અહીં ફિલોસોફી થોડી વધુ સામાજિક અને રાજકીય બને છે. વોલ્ટેર એ તો ફ્રાન્સના જ્ઞાનોદયના પોસ્ટર બોય જેવા હતા. એ કોઈ પ્રોફેસર નહોતા, પણ એક જાહેર બુદ્ધિજીવી હતા. લેખક, કવિ, નાટ્યકાર, વ્યંગકાર.
અને એમનું મુખ્ય નિશાન શું હતું?
અન્યાય, અત્યાચાર, અંધશ્રદ્ધા અને ખાસ કરીને ધાર્મિક કટ્ટરતા અને અસહિષ્ણુતા. એમનું એક સૂત્ર હતું, એકરાઝે લાનફામ, એટલે કે બદનામ વસ્તુને કચડી નાખો. આ બદનામ વસ્તુ એટલે મુખ્યત્વે સંગઠિત ધર્મ દ્વારા ફેલાવાતી અસહિષ્ણુતા અને અત્યાચાર.
એ પોતે નાસ્તિક હતા?
ના, એ દેવવાદી હતા. એટલે કે એ માનતા કે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી છે, પણ પછી એ માનવ બાબતોમાં સીધો દખલ નથી દેતો. પણ એ તર્ક, વિવેક બુદ્ધિ અને સહિષ્ણુતાના જબરદસ્ત હિમાયતી હતા.
એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, જે ઘણીવાર એમના નામે ટાંકવામાં આવે છે, હું તમારા મત સાથે ભલે સહેમત ન હો, પણ તમારા બોલવાના અધિકાર માટે હું મરી ફીટવા તૈયાર છું.
હા, જોકે આ વાક્ય સીધું એમણે લખ્યું હતું કે કેમ એ વિવાદાસ્પદ છે, પણ એ એમના વિચારોનો સાર ચોક્કસ બતાવે છે, વાણી સ્વાતંત્ર્ય અને સહિષ્ણુતાનું મહત્વ.
અને એમની પેલી નવલકથા કેન્ડિડ, એમાં શું હતું?
કેન્ડિડ એ એ સમયની કેટલીક અત્યંત આશાવાદી ફિલોસોફી જે કહેતી હતી કે આ દુનિયા શક્ય હોય એટલી શ્રેષ્ઠ દુનિયા છે, એની મજાક ઉડાવતો વ્યંગ હતો. દુનિયામાં આટલું દુઃખ અને અન્યાય છે એ બતાવ્યા પછી અંતે એ એક વ્યવહારુ સંદેશ આપે છે. આપણે આપણો બગીચો ખેડવો જોઈએ.
એટલે કે
મોટી મોટી હવાઈ વાતો કરવાને બદલે આપણે આપણી આસપાસ જે કંઈ કરી શકીએ, જે નાના સુધારા લાવી શકીએ, એના પર ધ્યાન આપવું જોઈએ. વ્યવહારુ માનવતાવાદ.
ખૂબ જ રસપ્રદ. વોલ્ટેર પછી ડ્યુરાન્ટ આપણને જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાંટ પાસે લઈ જાય છે. એમના વિચાર તો ખૂબ જ ગહન અને કદાચ અઘરા ગણાય છે.
હા, કાંટની ફિલોસોફી ખરેખર ઊંડી છે. ડ્યુરાન્ટ એમને એક મહાન સંયોજક તરીકે જુએ છે. એમની પહેલા ફિલોસોફીમાં બે મુખ્ય ધારાઓ હતી. તર્કવાદીઓ, રેશનલિસ્ટ્સ, જે માનતા કે જ્ઞાન બુદ્ધિથી મળે છે, અને અનુભવવાદીઓ, એમ્પિરિસિસ્ટ્સ, જે માનતા કે જ્ઞાન ઇન્દ્રિયોના અનુભવથી મળે છે.
કાંટે આ બંનેને જોડવાનો પ્રયત્ન કર્યો.
બરાબર. કાંટે કહ્યું કે આ બંને અધૂરા છે. એમણે ફિલોસોફીમાં કોપરનિકન ક્રાંતિ કરી. જેમ કોપરનિકસે કહ્યું હતું કે સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
હા,
તેમ કાંટે કહ્યું કે આપણું મન બહારની દુનિયાની માત્ર નિષ્ક્રિય નકલ નથી કરતું, પણ આપણું મન પોતે જ સક્રિય રીતે આપણા અનુભવને આકાર આપે છે.
આ થોડું સમજાવો. મન અનુભવને આકાર આપે છે એટલે?
કાંટ કહે છે કે આપણું મન ખાલી સ્લેટ જેવું નથી. એમાં પહેલેથી જ અમુક માળખા કે કેટેગરીઝ હોય છે, જેમ કે અવકાશ, સ્પેસ અને સમય, ટાઈમ. એ બહારની દુનિયાના ગુણધર્મો નથી, પણ આપણા મનની જ એવી રીત છે જેના દ્વારા આપણે અનુભવને ગોઠવીએ છીએ.
ઓ, એટલે આપણે દુનિયાને અવકાશ અને સમયમાં જ અનુભવી શકીએ, કારણ કે આપણું મન જ એ રીતે બનેલું છે.
બરાબર. એવી જ રીતે કારણ કાર્ય સંબંધ. આપણે ઘટનાઓને કારણ અને કાર્ય તરીકે જોડીએ છીએ કારણ કે આપણું મન એ રીતે જ કામ કરે છે. આ માળખા વગર આપણને કોઈ અનુભવ શક્ય જ નથી.
તો પછી આપણે અસલી દુનિયાને જાણી શકીએ કે નહીં, જેવી આપણા મનના માળખા વગર છે?
કાંટ કહે છે ના, આપણે એ વસ્તુ પોતે, થિંગ ઇન ઇટ સેલ્ફ અથવા ન્યુમિનન, ને ક્યારેય જાણી શકતા નથી. આપણે ફક્ત એ જ દુનિયાને જાણી શકીએ છીએ જે આપણને આપણા મનના ચશ્મા દ્વારા દેખાય છે, ફિનોમેનોન. આ એમની ક્રિટિક ઓફ પ્યોર રીઝનનો મુખ્ય મુદ્દો હતો, માનવીય તર્કની સીમાઓ નક્કી કરવી.
ખૂબ ગહન વાત છે. અને નૈતિકતા વિશે એમનો શું વિચાર હતો? પેલો કેટેગોરિકલ ઇમ્પેરેટિવ,
લાગણીઓ પરથી નક્કી ન થવું જોઈએ.
તો શેના પરથી?
ફરજ અને તર્કસંગત સિદ્ધાંત પરથી. એમનો કેટેગોરિકલ ઇમ્પેરેટિવ એટલે કે નિરપેક્ષ આદેશ કહે છે, ફક્ત તે સિદ્ધાંત અનુસાર કાર્ય કરો જેના દ્વારા તમે તે સમયે ઈચ્છો કે તે સાર્વત્રિક નિયમ બને.
એટલે કે કોઈ પણ કામ કરતા પહેલા એ વિચારવાનું કે જો દુનિયાનો દરેક માણસ આ જ સંજોગોમાં આમ જ કરે તો શું એ ચાલે?
બરાબર. જો તમારો અંતરાત્મા કહે કે હા, આ નિયમ બધા માટે હોઈ શકે, તો એ કાર્ય નૈતિક છે. જેમ કે શું જૂઠું બોલવું એ સાર્વત્રિક નિયમ બની શકે? ના, કારણ કે જો બધા જ જૂઠું બોલવા લાગે તો કોઈ કોઈનો વિશ્વાસ જ ન કરે અને બોલવું એનો અર્થ જ ન રહે.
સમજાયું. આ એકદમ તર્ક પર આધારિત નૈતિકતા છે. હવે આપણે આવીએ છીએ ફ્રેડરિક નીત્સે પર. એમના વિશે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. ડ્યુરાન્ટ એમને કેવી રીતે રજૂ કરે છે?
ડ્યુરાન્ટ નીત્સેને એક જુસ્સાદાર, ક્રાંતિકારી અને ઘણા અંશે દુઃખદાયક જીવન જીવનાર ફિલોસોફર તરીકે જુએ છે. એમને એક પ્રબોધક તરીકે પણ જુએ છે, જેણે આધુનિક યુગની કેટલીક ગંભીર સમસ્યાઓનું નિદાન કર્યું હતું.
એમનું પેલું સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલું કથન, ઈશ્વર મૃત્યુ પામ્યા છે, ગોડ ઇઝ ડેડ,
એનો અર્થ શું?
હા, આ વાક્ય સાંભળીને ઘણાને આઘાત લાગે છે, પણ ડ્યુરાન્ટ સમજાવે છે કે નીચે અહીં કોઈ ઉજવણી નહોતા કરી રહ્યા. એ તો પશ્ચિમી સંસ્કૃતિની એક સ્થિતિનું નિદાન કરી રહ્યા હતા.
કઈ સ્થિતિ?
એમનું કહેવું હતું કે વિજ્ઞાન અને તર્કના વિકાસને કારણે લોકોની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા ઓછી થઈ રહી હતી અને પશ્ચિમી નૈતિકતાનો મોટો આધાર આ ધાર્મિક શ્રદ્ધા પર હતો, એટલે ઈશ્વરના મૃત્યુ સાથે એ નૈતિકતાનો આધાર પણ તૂટી રહ્યો હતો,
જેના કારણે મૂલ્યોનું સંકટ ઊભું થયું.
બરાબર. અને એનાથી શૂન્યવાદ, નાહિલિઝમ ફેલાઈ રહ્યો હતો, એટલે કે જીવનનો કોઈ અર્થ નથી, કોઈ ઉચ્ચ મૂલ્યો નથી, બધું વ્યર્થ છે એવી લાગણી. નીચેને આ શૂન્યવાદની બહુ ચિંતા હતી. તો એમણે આનો શું ઉપાય બતાવ્યો?
એમણે કહ્યું કે માણસે હવે પરંપરાગત બીજાએ આપેલા મૂલ્યો પર આધાર રાખવાને બદલે પોતાના મૂલ્યો જાતે ઘડવા પડશે. એમણે શક્તિની ઈચ્છા, વિલ ટુ પાવરનો ખ્યાલ આપ્યો.
વિલ ટુ પાવર એટલે
સત્તા મેળવવાની ઈચ્છા?
ના, એના કરતા વધુ ઊંડો અર્થ છે. એ કોઈ રાજકીય સત્તાની વાત નથી, એ જીવનની મૂળભૂત વૃત્તિ છે. ટકી રહેવાની, વિકસવાની, પોતાની જાતને અભિવ્યક્ત કરવાની, અવરોધોને પાર કરીને વધુ મજબૂત બનવાની, પોતાની ક્ષમતાઓને વિસ્તારવાની ઈચ્છા. દરેક જીવમાં આ વૃત્તિ હોય છે.
અને એમણે માલિક અને ગુલામ નૈતિકતાની પણ વાત કરી.
હા, એમણે કહ્યું કે ઇતિહાસમાં બે પ્રકારની નૈતિકતાઓ જોવા મળે છે. ગુલામ નૈતિકતા, જેમ કે યહૂદી ખ્રિસ્તી નૈતિકતા, જે નબળા પીડિત લોકો દ્વારા બનાવવામાં આવી છે અને જેમાં દયા, નમ્રતા, સહાનુભૂતિ જેવા ગુણોને મહત્ત્વ અપાય છે. જ્યારે માલિક નૈતિકતા એ શક્તિશાળી, સ્વતંત્ર, સર્જનાત્મક વ્યક્તિઓ દ્વારા બનાવાય છે, જેમાં ગૌરવ, હિંમત, આત્મવિશ્વાસ અને પોતાની ઈચ્છા મુજબ જીવવા પર ભાર હોય છે.
આ તો બહુ જ વિવાદાસ્પદ વિચાર લાગે છે. હા, નીચેના વિચારો ઘણીવાર ચોંકાવનારા હોય છે અને એમણે ઉબરમેન્શ અથવા મહામાનવની કલ્પના કરી.
એ કોણ છે?
એ ભવિષ્યનો માનવી છે, એવો માનવી જેણે શૂન્યવાદને પાર કરી લીધું છે, જેણે પરંપરાગત ગુલામ નૈતિકતાને ફગાવી દીધી છે, જે પોતાના મૂલ્યો જાતે બનાવે છે, જે જીવનને તેની બધી પીડા અને ખુશી સાથે પૂરેપૂરું સ્વીકારે છે અને જીવે છે, જે ભાગ્યને પણ પ્રેમ કરે છે. અમોરફાતી, આ માનવતા માટે નીચે નક્કી કરેલું એક લક્ષ્ય હતું.
વાહ, ખરેખર આ બધા વિચારકોની દુનિયામાં ડૂબકી મારવી એક અદ્ભુત અનુભવ છે. ડ્યુરાન્ટે આ સફર ખૂબ જ રોચક બનાવી દીધી છે. આ આ આખા પુસ્તકમાંથી, આટલી બધી વાતોમાંથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ જે ડ્યુરાન્ટ વારંવાર ઉજાગર કરે છે તે એ છે કે ફિલોસોફી એ શુષ્ક સિદ્ધાંતોનો સંગ્રહ નથી, પણ એ એક માનવ કથા છે.
એટલે કે વિચારોની પાછળ માણસો છે.
બરાબર. આ બધા વિચારો આકાશમાંથી નથી ટપક્યા, એ ચોક્કસ સમયમાં, ચોક્કસ સંજોગોમાં જીવતા, પ્રેમ કરતા, ડરતા, સંઘર્ષ કરતા વાસ્તવિક માણસોના મનમાંથી ઉપજ્યા છે. પ્લેટોના ગુરુનું મૃત્યુ, સ્પિનોઝાનો સમાજમાંથી બહિષ્કાર, આ બધું એમના વિચારોને સમજવામાં મદદ કરે છે.
હા, આપણે પણ આપણા ઇતિહાસમાં જોઈએ તો ગાંધીજીના જીવનના અનુભવોએ એમના સત્યના પ્રયોગોને આકાર આપ્યો.
બિલકુલ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે પશ્ચિમી ફિલોસોફી એક મહાન સંવાદ છે, એ કોઈ એક વ્યક્તિએ લખેલું પુસ્તક નથી,
એ તો સદીઓથી ચાલતી આવતી વાતચીત છે.
હા, દરેક નવો વિચારક આગળના વિચારકો સાથે સંવાદ કરે છે, કોઈ એમના વિચારોને આગળ વધારે છે, કોઈ એની ટીકા કરે છે, કોઈ સાવ નવો જ રસ્તો બતાવે છે. પ્લેટોએ સોક્રેટિસને સમજાવ્યા, એરિસ્ટોટલને પ્લેટોની ટીકા કરી, કાંટે તર્કવાદ અને અનુભવવાદનો સમન્વય કર્યો, નીચશે ઘણા પરંપરાગત વિચારોને પડકાર્યા. આ સંવાદ સતત ચાલતો રહે છે.
આ વાત આપણા ભારતીય સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. જુદા જુદા દર્શનો અને ધર્મો વચ્ચે સદીઓથી સંવાદ ચાલતો આવ્યો છે.
ત્રીજો મુદ્દો છે તર્કસંગત આધારની શોધ. મોટાભાગના પશ્ચિમી ફિલોસોફરોએ પ્રયત્ન કર્યો છે કે માનવ જીવન, પછી એ નીતિશાસ્ત્ર હોય, રાજકારણ હોય કે જ્ઞાન મીમાંસા હોય, એને પરંપરા, અંધશ્રદ્ધા કે માત્ર શ્રદ્ધા પર નહીં પણ તર્ક અને વિવેક બુદ્ધિના આધારે ગોઠવી શકાય.
આ એક મોટો પ્રોજેક્ટ રહ્યો છે નહીં?
હા, અને એના પર સતત ચર્ચા ચાલતી રહી છે. ચોથો મુદ્દો છે સમાજ પર વિચારોનો પ્રભાવ. ડ્યુરાન્ટ ભારપૂર્વક કહે છે કે ફિલોસોફી એ માત્ર થોડા બુદ્ધિજીવીઓની બેઠકનો વિષય નથી,
એના વાસ્તવિક દુનિયામાં પરિણામો આવે છે.
બરાબર. જ્ઞાનોદયના વિચારોએ અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિને પ્રેરણા આપી, માર્ક્સના વિચારોએ દુનિયાભરમાં રાજકીય અને સામાજિક આંદોલનો જગાવ્યા. વિચારો ખરેખર દુનિયાને આકાર આપે છે.
અને પાંચમો મુદ્દો, જે ડ્યુરાન્ટના પોતાના કાર્ય સાથે સીધો જોડાયેલો છે.
હા, એ છે જ્ઞાનનું લોકશાહીકરણ. ડ્યુરાન્ટનો આશય સ્પષ્ટ હતો, ફિલોસોફિકલ આંતરદૃષ્ટિ એ કોઈ ઉચ્ચ વર્ગની મિલકત નથી, એ દરેક વ્યક્તિ માટે છે જે વિચારશીલ જીવન જીવવા માંગે છે. તેમણે જટિલ વિચારોને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું.
આપણા માટે પણ એ જ પ્રેરણા છે કે જ્ઞાન સૌ સુધી પહોંચે.
આ પુસ્તકમાંથી ઘણા એવા વિચારો કે કથનો મળે છે જે આપણને યાદ રહી જાય, આપણને વિચારતા કરી મૂકે.
હા, જેમ કે સોક્રેટિસનું પેલું અમર વાક્ય, પરીક્ષા વિનાનું જીવન જીવવા યોગ્ય નથી.
ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ.
આનો અર્થ શું?
એ જ કે આપણે શું માનીએ છીએ, આપણે કેમ જીવીએ છીએ, આપણા મૂલ્યો શું છે, એના પર સતત વિચાર કરવો, પોતાની જાતને પ્રશ્નો પૂછવા, આત્મપરીક્ષણ કરવું, એ સારા અને સાર્થક જીવન માટે જરૂરી છે. માત્ર શ્વાસ લીધે રાખવું એ પૂરતું નથી.
બરાબર. પછી એરિસ્ટોટલનું પેલું વાક્ય, શ્રેષ્ઠતા એ કોઈ એક કાર્ય નથી પરંતુ એક આદત છે.
આ પણ બહુ મહત્વનો છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવું હોય, ભણવામાં, રમતમાં, કળામાં કે પછી સારા માણસ તરીકે, તો એ કોઈ એક દિવસના પ્રયત્નથી નથી થતું.
એના માટે રોજ થોડો થોડો સતત અભ્યાસ કરવો પડે, નાની નાની સારી ટેવો પાડવી પડે. એ ટેવો જ આપણું ચારિત્ર્ય ઘડે છે.
સ્પિનોઝાનું એક વાક્ય મને ગમ્યું, મેં માનવીય ક્રિયાઓની મજાક ઉડાવવાનો, શોક કરવાનો કે તિરસ્કાર કરવાનો નહીં, પણ તેમને સમજવાનો સતત પ્રયાસ કર્યો છે.
હા, આમાં એક પ્રકારની શાંત સમજણ છે. લોકો કેમ આવું વર્તન કરે છે, એના કારણો શું છે, એ સમજવાનો પ્રયત્ન કરવો, ગુસ્સે થવા કે દુઃખી થવાને બદલે. આનાથી મનની શાંતિ જળવાય છે.
અને છેલ્લે નીત્સેનું પેલું જોરદાર વાક્ય, જે મને મારતું નથી તે મને વધુ મજબૂત બનાવે છે.
વોટ ડઝ નોટ કિલ મી મેક્સ મી સ્ટ્રોંગર.
આ તો જાણે સંઘર્ષ અને મુશ્કેલીઓને સ્વીકારવાનો મંત્ર છે. જીવનમાં પડકારો આવશે, તકલીફો આવશે, પણ એ દરેક અનુભવ આપણને કંઈક શીખવી શકે છે, આપણને વધુ સ્થિતિસ્થાપક, રેઝિલિયન્ટ બનાવી શકે છે.
તો આ બધા મહાન વિચારોના આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ થઈ શકે? શું આ બધી માત્ર પુસ્તકોમાં વાંચવાની વાતો છે?
ના ના, એવું બિલકુલ નથી. આ વિચારોને આપણે ખરેખર અમલમાં મૂકી શકીએ છીએ.
જેમ કે?
જેમ કે સોક્રેટિસ પાસેથી આપણે વિવેચનાત્મક રીતે વિચારવાની પ્રેરણા લઈ શકીએ. કોઈ પણ માહિતી, પછી એ સમાચાર હોય, વોટ્સએપ ફોરવર્ડ હોય કે કોઈ નેતાનું ભાષણ હોય, એને તરત જ સાચી માની લેવાને બદલે પ્રશ્નો પૂછીએ. આનો પુરાવો શું છે? આ વાત કોણ કહી રહ્યું છે? એમનો ઈરાદો શું હોઈ શકે? શું આનો બીજો કોઈ દ્રષ્ટિકોણ છે?
હા, આ આદત કેળવવી બહુ જરૂરી છે, ખાસ કરીને આજના સમયમાં.
પછી એરિસ્ટોટલની વાત લઈએ તો, ચારિત્ર નિર્માણ માટે નાની સતત ક્રિયાઓ પર ધ્યાન આપીએ. જો મારે વધુ પ્રામાણિક બનવું હોય તો રોજ પ્રામાણિકતાનો એક નાનો અમલ કરું. જો મારે વધુ સંયમિત બનવું હોય તો રોજ કોઈ એક નાની બાબતમાં સંયમ રાખું. ધીરે ધીરે એ આદત બનશે.
બેકનની મનની મૂર્તિઓ આપણને આપણા પોતાના પૂર્વગ્રહોને ઓળખવામાં મદદ કરી શકે. શું હું ફક્ત મારી માન્યતાને સમર્થન આપે એવી જ માહિતી શોધું છું? કન્ફર્મેશન બાયસ. શું હું કોઈ આખા સમૂહ વિશે એક જ અભિપ્રાય બાંધીને બેઠો છું? સ્ટીરિયોટાઇપિંગ. આ જાગૃતિ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે.
સ્પિનોઝાની જેમ આપણે ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા કેળવી શકીએ. જ્યારે કંઈક અણગમતું બને ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોબીને વિચારીએ કે આ પરિસ્થિતિને હું કેવી રીતે જોઉં છું. શું મારો દ્રષ્ટિકોણ બદલીને હું મારી લાગણીને કાબૂમાં રાખી શકું?
વોલ્ટેર પાસેથી સહિષ્ણુતા અને સંવાદનું મહત્ત્વ શીખી શકીએ. જે લોકો આપણાથી જુદું વિચારે છે તેમની સાથે પણ આદરપૂર્વક વાત કરવી, એમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું.
અને નીચે આપણને શીખવે છે કે સંઘર્ષમાં પણ અર્થ શોધી શકાય છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તેને પડકાર તરીકે, પોતાની જાતને વધુ મજબૂત બનાવવાની તક તરીકે જોઈ શકીએ. આ મારી સાથે જ કેમ થયું એમ પૂછવાને બદલે આમાંથી હું શું શીખી શકું એમ પૂછી શકીએ.
ખરેખર આ પુસ્તક આપણને માત્ર ફિલોસોફીના ઇતિહાસની સફર નથી કરાવતું, પણ એક વધુ વિચારશીલ, વધુ સજાગ અને કદાચ વધુ અર્થપૂર્ણ જીવન જીવવા માટેના નક્કર સાધનો પણ આપે છે. મને લાગે છે કે ડ્યુરાન્ટનો મુખ્ય સંદેશ એ જ છે કે ફિલોસોફી કોઈ ડરાવણી કે અઘરી વસ્તુ નથી, એ તો માણસની જિજ્ઞાસા, એની સમજણ શોધવાની મથામણની એક રોમાંચક કથા છે.
હા, અને આ વિચારોના ઇતિહાસને સમજવાથી આપણને આજની દુનિયાને સમજવા માટે એક સંદર્ભ મળે છે. આપણે જે રીતે વિચારીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ, જે મૂલ્યોને મહત્ત્વ આપીએ છીએ, એ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક આ મહાન સંવાદમાં રહેલા છે. ડ્યુરાન્ટ આપણને એ સંવાદને જાણવા અને એમાં આપણો પોતાનો સૂર પુરાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.